සංසාරාය ස්වානුභූත්‍යා චකාසති චිත්ස්වභාවාය භාවාය සර්වභාවාන්තරච්ඡිදෙන් වන්දිතු සව්ව සිද්ධේ ධුවමචලමණෝ වමම් ගදිම් පත්තේ ඕච්ඡාමි සමය පාහුඩ සුද කේවලී වනිදම් ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારનો આધાર લઈને ત્યાર પછીના આચાર્ય ભગવંતો અને જ્ઞાની પુરુષો દ્વારા જે જિનાગમની રચના થઈ એમાં સમયસાર કળશ ટીકાના આધારે આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. આશ્રવ નામનો અધિકાર છે. આશ્રવ અને એના જે ભેદની છે, દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. જગતની અંદર બહારમાં ભણવા માટેની સ્કૂલ કોલેજો ઘણું બધું હોય છે, પણ ત્યાં સિલેબસમાં દ્રવ્યાશ્રવ ભાવાશ્રવ એવું ભણવાનું જ નથી હોતું. મિથ્યાત્વ નામનો શબ્દ જ નથી આવતો ત્યાં, કે જેનાથી જીવને પ્રતિક્રમણ કરવાનું છે, પાછા વળવાનું છે. સમ્યક જ્ઞાન જેવો શબ્દ જ નથી આવતો. આ એક મહાન સાતિશય પુણ્યનો ઉદય કહેવાય. પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો મેરુની પૂજા ચાલે છે ને, મેરુ કરતા પણ વધારે પુણ્ય છે આપણું. સમજાવવા માટે શું કહીએ, જેમ વરસાદ નથી કહેતા આકાશ ફાટ્યું, એમ મહાપુણ્ય ફાટ્યું છે ત્યારે આવી શુદ્ધ તત્વની વાત સાંભળવાનો પ્રસંગ બનતો હોય છે. કેમ કે આવા અવસર્પિણી નિકૃષ્ટ કાળની અંદર ભગવાન મહાવીર સ્વામી જ્યારે અહીંયા વિચરતા હતા, એ વાતો કાળની અપેક્ષાએ અને ક્ષેત્રની અપેક્ષાએ વિદેહ ક્ષેત્રમાં સિમંદર આદિ જે તીર્થંકર ભગવંતો વિચરે છે ત્યાં જે વાત ચાલી રહી છે, એ જ વાત આપણને અહીંયા અક્ષીણ રૂપે બરાબર અણીશુદ્ધ વાત સાંભળવા મળે છે. એટલા જ માટે કૃપાળુદેવે કહ્યું છે કે જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે, એમ નથી કહ્યું. બનારસી દાસજી સાહેબ એટલે કહ્યું કે નાટક સુનત હિય ફાટક ખુલત હે. અંદરથી રૂચિથી સ્વાધ્યાયના અંદરમાં ભાવ બનાવે તેમ લાગે કે રે આ કેટલી સરસ વાતો લખી છે, અને અંદરમાંથી જ તને એવો ભાવ આવશે કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ને એન વાર્તા પી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજના. કાલે સાંજે અક્ષયભાઈ વાત આવી હતી ને, બેઠક બદલવાની વાત આવી હતી ને, આ વાત ગમશે, હૃદયથી ગમશે તો બેઠક બુદ્ધિપૂર્વક બદલવી નહીં પડે, બદલાઈ જશે, બેઠક બદલાઈ જશે ને. એટલે તો સમયસાર સ્તુતિમાં લખ્યું છે, તું રૂચતા જગતની રૂચિ. બસ બહાર કહે છે કે તમે હમણાંથી આવતા નથી, પછી શરૂઆતમાં ગઢીર હોય તો કહી દે કે નહીં ભાઈ મને આ બધું નથી ગમતું, સમજે. એક વાર બે વાર પછી કહે છે કે બસ વાત પૂરી થઈ ગઈ ને, કાયમ માટેની શાંતિ થઈ ગઈ. આ બીજા બધા બહારના જ્યાં વિકથા કરવી પડે એ તમે નથી આવતા નથી આવતા, કોઈ દિવસે આવતા હોય તો એમને રાજી કરવા માટે આપણો મનુષ્ય ભાવ તો ના બગાડાય ને, એવી તો મૂર્ખામી ના કરે. આપણે તો વાણિયાના દીકરા ના કહેવાઈએ, થોડી ગણતરી તો કરવી જોઈએ ને. જગતના અજ્ઞાની જીવોને રાજી કરવા માટે ખોટી જૂઠી બધી વાતો ઉપજાવીને સુખી થવા માટે એવી રીતે આ મનુષ્ય પર્યાય વેડફી ના નખાય. એની અંદર આપણે જે આશ્રવ અધિકાર સંબંધમાં સમજી રહ્યા છે, બહુ સરસ અધિકાર છે. કાલે આપણે થોડી વાત ઉઠાવી હતી, મારે તમારો સહકાર પૂરેપૂરો જોઈશે પણ ખરો. જોઈ સહકાર એટલે કે હું જે અહીંયા આપણે આખા આશ્રવ અધિકારનું પિક્ચર આપણા જ્ઞાનમાં ક્લિયર કરવું છે, અને આચાર્યદેવ અને જ્ઞાની પુરુષો આપણને ક્યાં લઈ જવા માગે છે, બહુ સરસ મજાના ન્યાય છે. કાલે આપણે જે વાત કરી હતી એને થોડું રિપીટ કરીને આપણે આગળ પણ વધીશું, અને એટલે ફરીથી આપણે સમયસાર ગ્રંથરાજમાં, કેમ કે આજે જે વાત આવી એ દ્રવ્ય આશ્રવથી ભિન્ન, કાલે જે વાત થોડી કાલની થોડુંક મુખ્ય, એક મિનિટ કહીને પછી આપણે આવવું છે ત્યાં આગાડી. કાલમાં હતું ભાવ આશ્રવ અભાવ પ્રપન્નો, ભાવ આશ્રવ અભાવ પ્રપન્નો. ભાવ આશ્રવ જે છે એના અભાવથી જે સહિત થયા છે, ભાવ આશ્રવ જે છે ને એનો અભાવ, એના એને જે પ્રાપ્ત થયા છે, પ્રપન્નો માને પ્રાપ્ત થયા છે, માને મોહ રાગ દ્વેષથી જે રહિત થયા છે. અને આજે જે સ્વાધ્યાયમાં વાત આવી એની અંદર જે 115 નંબરનો કળશ ટીકામાં ચાલે છે, દ્રવ્ય આશ્રવેભ્ય સ્વત એવ ભિન્ન. દ્રવ્ય આશ્રવ જે છે એનાથી તો બાય ડિફોલ્ટ ભિન્ન જ છે. અને ત્યાર પછી જે આગળ વાત આવી 116 નંબરનો શ્લોક ચાલુ થયો એની અંદર જે વિશેષ વાત આવી, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની વાત આવી, બરાબર. ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, પહેલેથી એટલે સુધી આપણે આવીએ છીએ, એટલે પછી આગળના એની સાથે જોડાણ પણ બધું થશે આપણું. તો સૌથી પહેલી નંબર મેં આપણે સમયસાર પરમાગમમાં 164 અને 165 ગાથા છે ગ્રંથાદિરાજ સમયસારમાં. મેં ભાઈ સંકિતજીને કહ્યું પણ છે, સ્ક્રીન ઉપર તમારે ખુલતું પણ જશે, પણ ગ્રંથ તમારી પાસે હાથમાં રહી શકે તો વધારે સારું તમને પણ રહેશે. જો આપણે ગાથા નથી લેવાના, કોઈ ગાથાની ઉત્થાનિકા અને ભાવાર્થમાં એકાદ લાઈન હોય લઈને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, બરાબર. બાકી તમારું હોમવર્ક છે, અષ્ટાનિકાના 8 દિવસ છે, ઘરે જઈને આગળ પાછળ બધું વાંચન કરવાનું, બરાબર. જો 10 લક્ષણમાં તમારે ઘણી વાર કહેવાનું થાય કે 10 લક્ષણમાં બધા સમીરભાઈ એકાસન કરે કે ઉપવાસ કરે ને, આ 10 લક્ષણમાં એકાસન ઉપવાસ વગેરે કરે ને, તો એ ચરણાનુયોગની અપેક્ષાએ થઈ. હું દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કહું કે એકાસન ને ઉપવાસ એટલા માટે કે ઉપવાસ એટલે 10 દિવસમાંથી 5 દિવસ ઉપવાસ, એટલે 5 દિવસ અમે ઓફિસ નહીં જઈએ, 5 દિવસ ઓફિસે નહીં જઈએ, બસ અમે બસ અહીંયા મંદિરમાં ને સ્વાધ્યાય કરીશું, એ અમારા 5 ઉપવાસ, અને 5 એકાસન કરીશું એટલે અડધો દિવસ ભરીને આવી જઈશું અમે. સમજાય છે કે નહીં? આવા ઉપવાસ એકાસન આપણા દ્રવ્યાનુયોગની પદ્ધતિ વાળા કહું છું, થોડાક જરાક સમજાય ને, તત્વ અભ્યાસ માટે. પેલું ચરણાનુયોગ વાળા એકાસન, એક ટાઈમ આહાર લેવો ને ઉપવાસમાં ન લેવો, અહીંયા કહે છે કે નહીં ભાઈ 10 દિવસ ધંધો વ્યાપારની બિલકુલ વાત બંધ, મોબાઈલ બાજુમાં. સમજાય છે કે નહીં? પોતાના માટે. એમ અષ્ટાનિકા પર્વની અંદર પણ, હવે અષ્ટાનિકા પર્વનો પણ સર્વ પર્વ મેં બડો અઠાઈ પરવ હે, નંદીશ્વર સુર જાય લે વસુધરવ હે, હમે શક્તિ સો નાહી હા કરી થાપ નામ, પૂજે જિન ગૃહ હે હિત આપ નામ. તો આ અષ્ટાનિકા પર્વની અંદર પણ જે લખ્યું ને, સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ હે, સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ. 10 લક્ષણ મોટું પર્વ કે અષ્ટાનિકા મોટું પર્વ? સમીરભાઈ, સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ હે, અને 10 લક્ષણ આવશે એક મહિના પછી, તો આપણે કહીશું પર્વાદિરાજ પર્યુષણ પર્વ, પર્વાદી બધા પર્વોનો રાજા. એ વખતે પાછા આપણે કહીશું બધા પર્વોનો રાજા 10 લક્ષણ. અત્યારે કહે છે સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ હે, આવું કેમ કરો છો તમે? હા, તો કે જો આપણે ગુજરાતીમાં કહેવાય કે જેની જાનમાં જતા હોઈએ ને, સમજાય, જેની જાનમાં જતા હોય એના જ ગાણા ગવાય. અત્યારે અષ્ટાનિકા પર્વ છે ને, તો સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ હે, 10 લક્ષણ પર્વ આવે કે પર્વાધી રાત, બધા પર્વોનો રાજા છે, એમાં કોઈ વાંધો નથી. તો જુઓ, સાંભળો જરાક, આશ્રવ અધિકાર ગાથા છે 164 165. હવે આશ્રવનું સ્વરૂપ કહે છે, પેલા સમજે તો ખરો ને, જે આશ્રવ છે એને સમજે, પછી હે છે, દુઃખદાયક છે, પણ આશ્રવ કોને કહેવાય, એ સરના કેટલા ભેદ છે એના. તો આ ગાથામાં જોયું હતું આપણે કે કાલે જે વાત કરી હતી એ કે જો આ 164 અને 65 ગાથામાં એ બતાવ્યું હતું, પેલું જે શબ્દ લખ્યું છે ને मिथ्यात्वने अविरत कषायो योग संन असंन छे। आ वात करी हती आपने मिथ्यात्व अविरति कषाय अने योग। आजे से ने द्रव्य आश्रव पण से ने भाव आश्रव पण से। अपने आज जी बात है भाव आश्रय ने द्रव्य एले ने साथे जोड़ीने जे अपने चालीए छे। मिथ्यात्व अविरति कषाय अने योग ए द्रव्य आश्रव पण छे એટલે જૂના કર્મ જડ કર્મ જડ કર્મ માટીના ઢેફા જેવા જડ કર્મ દ્રવ્ય આશ્રવ અને અહીંયા જીવની અંદર પર્યાયમાં મિથ્યાત્વ અવ્રતના પરિણામ ક્રોધમાન કષાયના પરિણામ અને જે આત્માના પ્રદેશોમાં કંપન થાય એ યોગ કહેવાય। તો જીવની પર્યાયમાં મિથ્યાત્વ અવિરતિ કષાયને યોગના જે પરિણામ થાય એ ભાવાશ્રવ કહેવાય। એને શું કહેવાય? ભાવાશ્રવ। એ ચાર જૂનાનો ઉદય પણ કેટલા કહ્યા? ચાર। અહીંયા જીવમાં જે પરિણામ થયા એ આ ભાવાશ્રવ ચાર અને આ જે અહીંયા ચાર જે પરિણામ થાય છે એનાથી નવા કેટલા કર્મ બંધાય છે? આઠ બંધાય છે। ચાર જ્ઞાનાવર, ચાર ઘાતી કર્મ ને ચાર અઘાતી કર્મ એ આ 164 અને 165 ગાથામાં એ કહેવાનો આશય છે કે જે બીજી લીટીમાં લખ્યું છે આપણે બોલીએ બે ગાથા। મિથ્યાત્વને અવિરત કષાયો યોગ સંન અસંન છે। બોલો वड़ी तेह ज्ञानावरणयादिक कर्मना कारण बने ने ते मनु पण जीव बने जे राग द्वेषादिक करे। शू कहू गाड़ी ज्ञानावरण आदिक शब्द आ गये ने तो आ साइकल जे से क्या सुधी चाले रहे से साइकल समीर भाई जो आ चार पेला उदय जड़नो अहीं जीव एमा जोड़ायो कनेक्ट थयो तो अहीं जीवनी अंदर भाव आश्रव थया मिथ्यात्व विरति कषायन योग तो परिणाम नु फल ना आवे तो 14 ब्रह्मांड ने शून्य थवू पड़े एटले पाछा नवा केटला बंधाया? आठ। अरे बंधाया नवा कर्म नो बंध कहेवाय, जूना कर्म नो शू कहेवाय? उदय कहेवाय। बराबर। हवे आ जूना कर्म नो उदय आव्यो अहीं जोड़ायो तो नवा बंधाया। आ जे रोटेशन अनादि काल थी चालू आवे छे, અજ્ઞાની જીવને અનાદિ કાળથી આ રોટેશન ચાલ્યું આવે છે, સાયકલ ચાલે છે આ। હવે આ સાયકલ બંધ કરવું હોય તો આ સાયકલ મારે બંધ કરવું છે તો પુરુષાર્થ કઈ જગ્યાએ કરવાનો છે? આ જે ભાવ આશ્રવ મિથ્યાત્વ અવિરતિ કષાયને યોગ જે છે ને એને એને સ્ટોપ કરવું પડે, એને બંધ કરવું પડશે તો સાયકલ બંધ થશે, નહીં તો સાયકલ બંધ નહીં થાય। અને વાત કરીએ જૂના કર્મનો ઉદય અને નવા કર્મનો બંધ, જૂના કર્મમાં એ તો એ હમણાં જ બને તો દ્રવ્યાશ્રવ તો અત્યંત ભિન્ન તત્વ છે, એ તો વસ્તુ જ અલગ છે, એમાં તારું કશું ચાલતું નથી। નવા કર્મ તો હજુ બંધાયા નથી, તું ભાવ કરીશ તો ની વાત છે ને, સમય ત્રણ નો એક જ છે, જૂનાનો ઉદય અહીંયા વિકારી ભાવ થયો, નવા કર્મનો બંધ, ત્રણેયનો સમય એક જ છે। બરાબર। પણ તું અહીંયા ભાવ કરીશ ત્યારે ને પ્રશ્ન થાય છે, નવા બંધનો તો અને તે ભાવ ન કર્યો, વિકારી ભાવ ન કર્યો। ગુરુદેવસિંહના થોડી ભાષામાં કહીએ ગઈકાલે આજના સ્વાધ્યાયની અંદરના શબ્દોમાં આ મિથ્યાત્વ રાગદ્વેષના પરિણામ છે એ દુણાયેલો દૂધપાક, કાલનો શબ્દ યાદ આવે છે ને, દૂધ દુણાઈ ગયું હોય એમ આ મિથ્યાત્વ રાગદ્વેષ અનંતાનુબંધીથી જીવ દુણાઈ ગયો છે। એક બીજો શબ્દ કાલે આવ્યો હતો કે પેલા રાજગૃહીના પેલા ગરમ પાણીના કુંડમાં બધા નાવા પડે સ્નાન કરવા માટે, અને ગુરુદેવશ્રી બોલ્યા કોઈને ખસ વગેરેનો રોગ થયો હોય ને તો એ ગરમ પાણીના કુંડમાં નાવા પડે એમ, પછી ગુરુદેવ આ મિથ્યાત્વનું જે ગુમડું છે ને તને મિથ્યાત્વ, આ અંદરમાં અતિન્દ્રિય આનંદના જે જરા છે, આનંદના જરા, એની અંદર તું ડૂબકી લગાવ ને તો આ મિથ્યાત્વ રાગદ્વેષ કષાયોના બધા ખસ ને ગુમડા છે ને એ બધું નીકળી જશે ત્યાં ગાડી। તો મારે આ સાયકલ મંદ કરવું છે, મટાડવું છે ને, તો આપ આ જે દરેક સમયે જે પર્યાયનો ઉત્પાદ થાય છે, સાંભળજો, પર્યાયને ઉત્પન્ન કરવી પડતી નથી, દરેક સમયે પર્યાય ઉત્પન્ન થાય જ છે, અને અંદરમાં દ્રવ્ય સ્વભાવ જેનો આશ્રય લેવાનો છે કઈ માર્કેટમાંથી ખરીદીને લાવવાનો નથી, ભગવાન આત્મા ત્રિકાળ હાજરા હજુર જાગતો જીવ ઉભો છે, શાંતિથી સાંભળજો, એને ક્યાંથી લાવવાનું નથી, સ્વયં તું છો, અને એને જાણવા વાળી પર્યાય, એનો આશ્રય કરવા વાળી પર્યાય ક્યાંથી લાવવાની નથી, પર્યાય દરેક સમયે ઉત્પન્ન થઈ રહી છે. સવાલ માત્ર એટલો છે કે પર્યાય બહારની બાજુ વળી રહી છે, એ પર્યાય અંદરની બાજુ વળવી છે, બસ અહીંયા આખું છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. બસ અંદરમાં આ છે આખું જે છે. હવે પર્યાય અંદરમાં વળે ક્યારે? ત્યારે વળશે કે આત્મા ગમવો જોઈએ. આત્મા જ્યાં સુધી નહીં ગમે ત્યાં સુધી પર્યાય અંદરમાં દ્રવ્ય સ્વભાવ તરફ ઢળશે નહીં. અને જ્ઞાની પુરુષોનો સમાગમ પણ તને નહીં ગમે, આત્માને નહીં ગમે ત્યાં સુધી, સાચા અર્થમાં. સમજાય છે કે નહીં? હવે જો શું કહે છે અહીંયા ગાડી, અને પૂજ્ય ગુરુદેવ શ્રી આપણે એટલા માટે મળ્યા કે વર્ષોના વર્ષો સુધી આત્માનો જીવને મહિમા આવે. એ કોઈ વિસ્મયકારી તત્વ છે, એ કોઈ અતિશયવાળું તત્વ છે, એનો મહિમા આવે તો પર્યાય ઓટોમેટિક એ બાજુ ઢળી જશે. જેમ ધંધા વ્યાપારનો જેને રસ અહીંયા સ્વાધ્યાયમાં બેઠેલો હોય ને, તો એ ધંધા વ્યાપારનો રસ હોય તો અહીંયાથી ત્યાં જતો રહે કે ના જતો રહે? હા, સવારનો સ્વાધ્યાય છે, કહેતા થોડું સારું પણ નથી લાગતું, થોડું વિકલ્પ આવે છે. ઘણા તો બુદ્ધિપૂર્વક, નોર્મલ વાત કરું છું, કોઈ પોતાના ઉપર નહીં લેતા, બુદ્ધિપૂર્વક છેલ્લે જ બેસે, એટલે પેલો મોબાઈલ વગેરે ઓપરેટ કરું, આગળ તો બેસાય નહીં ને. સમજાય છે કે નહીં? આગળ તો બેસાય નહીં, તો ખરાબ લાગે. હા, તો પાછળ જ બેસે, એટલે થોડું સાંભળવાનું થઈ જાય ને થોડુંક. અરે બધું જોઈએ છે ને બહારમાં. અહીંયા બેઠા બેઠા તમે ધંધા વ્યાપારમાં ખાલી બોલાય તો નહીં, પણ મેસેજમાં ત્યારે છોકરાનો ફોન વગેરે આવે ને મેસેજમાં, તો મેં YES તો અહીંયા બેસીને YES કે નો હા પાડું કે ના પાડું પાપા, તો અહીંયા YES તું લખે છે ને બેઠા, કેટલા પાપ બાંધે છે તને ખબર નથી. સમજાય છે કે નહીં? હા, આવું. અને જીવને આવું લાગતું નથી કે મેં એમાં કઈ ખોટું કામ કર્યું હોય. સમજાય છે કે નહીં? અરે યા, અરે આ ભાવ આશ્રયની વાત ચાલે છે ને, કેવા પાપના પોટલા. આ આશ્રય અધિકારમાં એ સમજાવું છે કેવા પાપના પોટલા બંધાય છે. અને પાપનો ઉદય એવો આવે કે તે જેના માટે YES લખ્યું હોય ને, અને બહારમાં જેને ખબર પડે કે મેં આ YES લખ્યું એના કારણે બધું ઊંધા નિર્ણય લેવાઈ ગયા, તને ક્યાં ખબર છે? સમજાય છે? અંદરમાં એક દ્રઢતા આવવી જોઈએ કે નહીં ભાઈયા. હા, એટલી તો દ્રઢતા આવવી જોઈએ, નહીં તો તને હું ભગવાન આત્મા સુધી ભરોસા સુધી ક્યાં દે? પુણ્ય પાપનો ભરોસો નથી હજુ, તો પછી ભગવાન આત્મા સુધી તું આવીશ કેવી રીતે? તું આ એક વાત, પહેલી વાત બરાબર. જુઓ, હવે આ ગાથામાં એ કહી દીધું એટલા માટે કે આ સાયકલને બંધ કરવું તારા હાથની વાત. એના પછીની જોઈએ ગાથા, 166 ગાથા, એની ઉત્થાનિકા છે. ગાથાની ઉપર જે લખ્યું હોય એને ઉત્થાનિકા અથવા તો ઉપોદઘાત પણ કહેવાય, ઉપોદઘાત અથવા ઉત્થાનિકા. તો જો 166 ગાથામાં ઉત્થાનિકા વાંચું છું, બધા સાથે જેનું ફાવે બોલજો પણ ખરા. હવે જ્ઞાનીને આશ્રવોનો, એટલે બ્રેકેટમાં લખ્યું છે, ભાવ આશ્રવોનો શું છે? અભાવ છે એમ બતાવે છે. એટલે 166 ગાથામાં આપણે આવી ગયા કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે ને, એને ભાવ આશ્રવનો શું છે? અભાવ છે. ભાવ આશ્રવનો અભાવ, બરાબર. 166 ગાથા તમારી નોટ બનાવવાની, ઘરે જઈને આશ્રવ અધિકારનું આખું બાયફર્કેશન કરીને લખી દેવાનું, એટલે કાયમ માટે આપણને યાદ રહી જાય કે હા, આવા આવા આપણે આ પ્રમાણે આચાર્ય દેવનું હૃદય છે, ટ્રેક પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. 166 ગાથા થઈ ગઈ આપણી, કે ત્યાં શું બતાવ્યું છે? જ્ઞાનીને શું નથી હોતો? ભાવ આશ્રવ જ્ઞાનીને નથી હોતા. અત્યારે આટલી વાત ચાલે, જ્ઞાનીને ભાવ આશ્રવ નથી હોતા. હવે પ્રશ્ન થાય કે આ ભાવ આશ્રવ કહેવાય કોને? તમે કહો છો કે ભાવ આશ્રવ જ્ઞાની નથી હોતા, તો ભાવ આશ્રવ કહેવાય કોને? તો આવી જઈએ આપણે 167 ગાથા. 167 ગાથા જુઓ, એની ઉત્થાનિકા વાંચીએ. આવી ગયું 167 ગાથાની ઉત્થાનિકા, ઉપોદઘાત એનો શું લખ્યું છે સાથે વાંચીશું આપણે. હવે શું લખ્યું છે? હવે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો નિયમ કરે છે, બરાબર છે ને? હવે આ ગાથાને 167 ગાથાની અંદર નક્કી કર્યું કે આશ્રવ કોને કહેવાય, તો મોહ રાગ દ્વેષના જે વિકારી ભાવ છે એને આશ્રવ કહેવાય. ખાલી આશ્રવ શબ્દ ખ્યાલ નથી આવતો કે શું આશ્રવ આશ્રવ કે કરો છો તમે, અમને ખબર નથી પડતી, કંઈક સમજાવો ને. तो आश्रव नु थोड़ू डिटेल करीने समझायो। आश्रव कोने कहवाय? तो आ गाथा में बतायो के मोह राग द्वेष ना जे विकारी परिणाम एने आश्रव कहवाय। हवे जरा शांति थी सांभळजो, थोड़ा अहीं रोकाई छे आपणे। मोह राग द्वेष एने आश्रव कहवाय। अने काले थोड़ी वात करी हती, मोह नो अर्थ लेवानो छे मिथ्यात्व, राग नो अर्थ लेवानो छे अनंतानुबंधी राग ने अनंतानुबंधी द्वेष लेवाना छे। खास आ समझवानो छे, केम के ज्ञानी ने भाव आश्रव नो शुं छे? ज्ञानी ने भाव आश्रव नो अभाव छे ने, तो आ मिथ्यात्व अने अनंतानुबंधी जे क्रोध मान माया लोभ छे ने, एनो ज्ञानी ने अभाव छे। सांभळो हवे जरा, आ अप्रत्याख्यान प्रत्याख्यान अने संज्वलन, आ तो ख्याल छे ने आपणने? तो अप्रत्याख्यान प्रत्याख्यान अने संज्वलन ना परिणाम हजू सम्यक दृष्टि जीव ने नबड़ाई ना कारणे जोवामां आवे छे। हवे आ शुं कहेवा मांगे छे? मिथ्यात्व एटले मोह अने राग द्वेष ए बन्नेमां शुं फरक छे ए आपणे थोड़ुं अहींया रोकावुं छे। जुओ हवे जरा समजजो, आपणे पहला गुणस्थान थी तेरमा गुणस्थान सुधी पहोंचीए छे पांच मिनिट मां, पांच मिनिट ना अंदर अंदर, का तो सिद्ध दशा सुधी पहोंची जईशुं पहला गुणस्थान थी। सांभळीए हवे, सौथी पहला मिथ्या दर्शन एटले ऊंधी मान्यता, बराबर? એટલે આપણે શરીરથી ચાલુ કરીએ એટલે આપણે જલ્દી જવાબ બધા મળી જશે, બહુ અઘરું નહીં પડે। આ શરીર જે છે ને, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને સંયોગમાં શરીર હોય કે ના હોય? હોય ને? અને આપણે ત્યાંથી શરૂ કરીને આપણે હમણાં નોર્મલી તેરમા ગુણસ્થાન સુધી પહોંચી જઈએ છીએ। અક્ષયભાઈ કયા ગુણસ્થાન સુધી? તેરમા ગુણસ્થાન સુધી પહોંચીએ છીએ। તેરમા ગુણસ્થાન વાળા અનંત ભગવાનને શરીર હોય કે ના હોય? હોય, બરાબર છે કે નહીં? સકલ પરમાત્મા કયા? સકલ શરીર વાળા પરમાત્મા શરીરનો સંયોગ છે। અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને શરીર હોય કે ના હોય? બરાબર, તેરમા ગુણસ્થાન વાળા અરંધ ભગવાને પણ શરીર છે, ચૌદમામાં પણ છે, બરાબર? હવે વાત છે એ આ શરીર હોવું અલગ વાત છે, મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય? ઊંધી માન્યતા। હવે આ શ્રદ્ધા ગુણની વાત ચાલે છે, શ્રદ્ધા ગુણની વિપરીતતા। આત્માના બે ગુણને સમજવાના છે આ મોહ રાગ દ્વેષને સમજવા માટે, શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ, બરાબર? આ જે મિથ્યાત્વ છે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય, અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલે ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે। આ તો બેઝિક છે, આ સમજવું પડશે, આમાં નહીં ચાલે, બરાબર? મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય, અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભી ચારિત્ર ગુણની વિકારી પર્યાય, ઓકે? હવે અજ્ઞાની જીવ જે છે આ બધાનો એની પાસે હોલસેલ બિઝનેસ છે, હોલસેલ બિઝનેસ સમજાશે ને? અજ્ઞાની પાસે મિથ્યા તો, હા સાહેબ બોલો બીજું શું જોઈએ? મારી પાસે છે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોન બધું છે, સમ્યક દર્શન થયું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા, એનો હોલસેલ બિઝનેસ નથી, હવે રિટેલ બિઝનેસ, નાનો બિઝનેસ છે, સમજાય છે કે નહીં? અને ભગવાનની વાત કરીએ ને તો કે અમે બિઝનેસ બધું વાઇન્ડ અપ કરી દીધો છે, કસાયોનો બિઝનેસ અમે વાઇન્ડ અપ કર્યો છે, થોડુંક મોઘું મોટું મોટું ખ્યાલ આવે છે ને? હા હા, હવે જુઓ જરાક, શ્રદ્ધા ગુણની પર્યાય મિથ્યા તો ઊંધી માન્યતા, એટલે આ શરીર સંયોગમાં મળ્યું, હવે એ માને છે કે આ દેહ તેજ હું છું, હવે આમાં ઘૂસીશું તો જલ્દી બહાર નીકળાયું નથી જરાક, હા આ દેહ, પેલા તો ઘરમાં આ મોબાઈલ વગેરે નહોતા ને, તો ઘરમાં કમસ ખાલી દર્પણની સામે ઉભો રહે ને એટલો સાઈમ ફોટો પોતાનો ચહેરો જોતો હતો, આમ દેહમાં અવ્યક્ત પણ એકતા બુદ્ધિ, બરાબર, પણ દર્પણમાં જો જો કરે ને, હવે તો સમજાય છે કે નહીં? એકની જગ્યાએ બે બે મોબાઈલ વગેરે રાખતા થઈ ગયા, અને વારે ઘડે કાંઈક આટલેથી આટલે તો ફોટા પાડો ફોટા પાડો ફોટા પાડો ફોટા પાડો, સમજાય છે કે અહીંયાથી આટલે ગયા હોય તો એ ફોટો પાડે, કોના ફોટા પાડવામાં આવે છે બોલો? હવે કોના ફોટા પાડવામાં? શરીરના ફોટા પાડે છે ને, હા, એમાં અહીંયા મોટી ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલમાં ચા કોફી કંઈક પીધી હોય, 500-700 રૂપિયાની જે કંઈ આપી હોય પીવે, એક તો એવી જગ્યાએ જાય, સમજાય છે કે નહીં? તો પેલા આપણા જૂના વડીલો હતા ને, એ તો એવી જગ્યાએ જાય ખબર પડે, પેલા તું કોના ત્યાં ગયો તો ખબર પડે છે આપણાથી જવાય એવી જગ્યાએ, એવું કહેતા હતા એક લૌકિક દ્રષ્ટિએ પણ, સમજાય છે કે નહીં? આજે દોષ ને ગુણ સમજતા થઈ ગયા આપણે, હજુ આપણને બેઝિકલી એ ખબર નથી દોષ કોને કહેવાય ને ગુણ કહેવાય, દોષ લાગે તો છુપાઈને કરે, કરવા જેવો નથી પણ દોષ છે માટે છુપાઈને કરે, શરમ આવે, સમજાય છે કે નહીં? આજે મોટી હોટલો વગેરેની અંદર ચા કોફી વગેરે પીવું એને આ એમ સમજાય કે અમારું સ્ટેટસ સમજવા લાગી ગયો ને, એક તો ત્યાં એવી જગ્યાએ ખાઈ પીવે છે, અભક્ષ થયું કે ના થયું, એવી જગ્યાએ ખાઈ પીવે છે તો અવગુણ, અને પાછો એનો ફોટો પાડીને તું મૂકે છે, બીજાને બતાવે છે કે નહીં અમે આવી જગ્યાએ કોફી પીધી, ને પછી કહે કે 1000 રૂપિયાની તો ખાલી આટલી કોફી આવે છે, તમને એમ કે નહીં બતાવું છે કે મેં 1000 રૂપિયાની કોફી પીધી બતાવું છે, બીજું કશું નથી બતાવ્યું એને, ખ્યાલ આવે છે, બહુ મોંઘવારી થઈ ગઈ, બહુ મોંઘવારી થઈ ગઈ, સમજાય છે ને? હા સાંભળો જરાક, કે આ જે બધા વારે ઘડીએ બધા એના ફોટા લઈ લઈને મૂકવામાં આવે છે, હા ક્યાંક આટલે ગયા આટલે ગયા, તો એરપોર્ટ ઉપર જાય તો એ 2 જણ 4 જણ પાછા એના ફોટા મૂકી દે, ત્યાં ઉતર્યા પછી પાછા ફોટા મૂકી, કોના ફોટા મૂકો છો? આપણા જીનેન્દ્ર ભગવાન કહે છે કે તમારી પરીને અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને ભગવાન આત્માને કહે ફોટો લો ને, કેટલી વાર કહ્યું છે, અહીંયા તો નથી કહ્યું, સેલ્ફી સેલ્ફી ની વાત ચાલે છે, આપણા આચાર્ય ભગવાન તો આ જીનવાણીમાં દરેક જગ્યાએ એમ જ કે તમે સેલ્ફી લો ને, કેમ સેલ્ફી નથી લેતા તમે? સેલ્ફી નો અર્થ શું થાય? સેલ્ફી નો અર્થ પોતાનો ફોટો લેવો, તો તમે નક્કી તો કરો પેલા કોણ એવો કોણ, તમે જેનો ફોટો લઈ રહ્યા છો તો તમે છો નહીં, જેનો ફોટો લો છો એને ખબર નથી, જેનો તમે ફોટો લો છો એને તો ખબર પડતી નથી, અને જેને ખબર પડે છે એનો ફોટો કેવી રીતે લેવાય એની તને ખબર નથી પડતી, શું કહ્યું નહીં ખબર પડી, ખ્યાલ આવે છે કે નહીં? જેનો તમે ફોટો લો છો એને તો ખબર નથી પડતી, એને ખબર નથી પડતી. એક તો વળી વચ્ચે એવા મળ્યા હતા ને કે જો શૈલેષભાઈ આપણે અમુક અમુક ટાઈમે આપણે બધા ફોટા બદલતા જ રહીએ છીએ, કેમ કે મર્યા પછી ઘરમાં આપણો ફોટો લાગ્યો લાગ્યો કોઈ બદલવાનું નથી, જુઓ તો ખરા પંચમ કાળના જીવો, મર્યા પછી છોકરાઓ જે ઘરમાં એક ફોટો લગાડ્યો તો લગાડ્યો, નહીં તો એમ લાગશે જગ્યા રોકે છે, એવા થઈ જાય ને, એક ફોટો લાગે તો લાગે પછી કોણ બદલવાનું છે, એના કરતા આપણે જાતે જેટલા ફોટા બદલ્યા ને મોબાઈલ ઉપર જેટલા જેટલા બદલ્યા પહેરવેશ વાળા, ખ્યાલ આવે છે કે ને, પતંગિયા બટરફ્લાય અલગ અલગ કલરફુલ વાળા બટરફ્લાય હોય છે ને એવી જગ્યાએ પાપ બાંધે છે, તું તને શું ખબર છે, સમજાય છે કે નહીં? હા કે જેટલા પાડે એટલા ખરા, વિચાર કરો જીવ શું કરી રહ્યો છે, એટલા માટે લખ્યું છે મને જે ભાવ થાય છે ભાવનું ફળ કાંઈ અભ્યાસ કરે તો ખબર પડે ને. તો જો કે આ જે દેહ જે છે, સૌથી પહેલા આ સંયોગમાં શરીર જે મળ્યું છે ને એમાં એકત્વ બુદ્ધિ કરવી, દેહ હોવો અલગ છે પણ જે વાત કરીને ફોટા લેવાના ઉપરથી આપણે વાત કરી કે આ મારો ફોટો મારો ફોટો મારો, આ હું છું, તન ઉપજત અપની ઉપજ જાન, દેહ તેજ હું છું, અંદરમાં શરીરથી ભિન્ન આત્મા એને જોયો નથી, એટલે આ સૌથી પહેલું થયું મિથ્યાત્વનું મોટું પાપ. આ ઊંધી માન્યતાનું સૌથી મોટું પાપ પહેલું આ થઈ ગયું, બરાબર. હવે આ શરીર મારું એ શ્રદ્ધાનો દોષ, અને પછી એના ઉપરનો રાગ, હવે હવે ચારિત્રની ફાઇલ, હવે રાગ, આ શરીર ઉપરનો રાગ છે અનંતાનુબંધીનો રાગ. શું કહ્યું? શરીર ઉપરનો રાગ એ અનંતાનુબંધીનો રાગ કહેવાશે, સમજાય છે કે નહીં? ભાઈ આપણી ગાડી છે કે ઘર છે, ઘર છે કે ગાડી, આ મારું ઘર અથવા તો આ મારી ગાડી તે માનવું ને, માનવું એ શ્રદ્ધાનો દોષ. આ મારું ઘર કે આ મારી ગાડી એ માનવું એ શ્રદ્ધાનો દોષ, વિપરીત માન મિથ્યાત્વ. અને પછી ગાડી ઉપરનો રાગ, મકાન ઉપરનો રાગ એ અનંતાનુબંધીનો રાગ. અને પછી મકાન જૂનું જર્જરિત થઈ ગયું છે, નવું લેવું છે પણ જગ્યા મળતી નથી, આ મકાન ગમતું નથી, તે મકાન ઉપર દ્વેષ થયો, અનંતાનુબંધીનો દ્વેષ થયો, રાગ દ્વેષ કહેવાય ને, અનંતાનુબંધી દ્વેષ થઈ ગયો. ભાઈ આ વસ્તુ હવે નથી ગમતી બિલકુલ, ઘરમાં સોફા જલ ગમતા નથી પણ હવે આ જાય તો બીજા ગમતા નથી, ગમતા નથી, એ અનંતાનુબંધી દ્વેષ થઈ ગયો, ચારિત્રની પર્યાય. એટલે આ ખાસ પહેલું સમજવાનું છે, અજ્ઞાની જીવની પર્યાયની અંદર આ આ આ મારું છે એવી જે માન્યતા એ મિથ્યાત્વ, અને પછી એના ઉપર રાગ દ્વેષ થાય છે અનંતાનુબંધીના રાગ દ્વેષ છે અનંતાનુબંધીના. હવે આગળ વાત સમજ, સમ્યક દર્શન થયું, બરાબર છે, પૂજ્ય ગુરુદેવ શ્રી છે, કૃપાળુ દેવ છે, જે જ્ઞાની પુરુષ અહીંયા થયા, ચોથા ગુણસ્થાન વાળાની શરીર રહેશે કે નહીં રહે, બોલતા જજો, શરીર તો રહેશે ને, શરીર રહેશે, કુટુંબ પરિવાર પણ જોવામાં, ચક્રવર્તી 6 ખંડના રાજા અહીંયા છે ચોથા વાળા, પણ મિથ્યાત્વ નથી, અનંતાનુબંધીના રાગ દ્વેષ નથી, જે આ ગાથામાં કહે છે મોહ રાગ દ્વેષ. ભાઈ આ ગાથામાં લખ્યું છે ને, આશ્રવ કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ જીવને ભાવ આશ્રવ નથી હોતા, તો આશ્રવ કોને કહેવાય? તમે સમજાવો ને પ્રભુ, આશ્રવ કોને કહેવાય? તમે બતાવો છો મોહ રાગ દ્વેષ છે આશ્રવ, કે મોહ રાગ દ્વેષ એટલે અમારે શું સમજવું? કે અનંતાનુબંધી જે રાગ દ્વેષ અને મિથ્યાત્વ, મિથ્યાત્વ એની સાથે થવા વાળા રાગ દ્વેષ એ અહીંયા લેવાના છે, અને એ કહે છે સમ્યક દ્રષ્ટિ જીવને જોવામાં આવતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવને જે રાગ દ્વેષ જે જોવામાં આવે છે અપ્રત્યાખ્યાન વાળા છે, કયા વાળા? અપ્રત્યાખ્યાન વાળા. એ કોઈ વધારે ગણતરીમાં નથી લેવા હતા. સાંભળજો, પાંચમું ગુણસ્થાન આવ્યું ચોથામાંથી પાંચમાં, શરીર રહેશે કે નહીં રહે? પાંચમાં શરીર હોય કે ના હોય? અચ્છા, કુટુંબ પરિવાર હોય કે ના હોય? પાંચમા વાળાને હોય ને, સ્વયં બ્રહ્મ સમુદ્ર પેલો મહામચ્છ પંચમ ગુણસ્થાન વર્તી. અહીંયા મનુષ્ય હોય તેનો પરિવાર હોય, પણ એને અનંતાનુબંધી નથી, અપ્રત્યાખ્યાન પણ નથી. એને સમજાય છે, અનંતાનુબંધી ગયા, અપ્રત્યાખ્યાન ગયું છે, એને માત્ર પ્રત્યાખ્યાન અને સંજવલન બે છે. પાંચમા વાળા પ્રત્યાખ્યાન અને સંજવલનનો રાગ, એને દીકરા પ્રત્યે રાગ છે પાંચમા વાળાને, પણ અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાન વાળો નહીં. સમ્યક દ્રષ્ટિને દીકરા પ્રત્યે રાગ છે, અનંતાનુબંધી વાળો નહીં. મિથ્યા દ્રષ્ટિને દીકરા પ્રત્યે કેવો રાગ છે? અનંતાનુબંધી, મિથ્યાત્મને આ દીકરો મારો અને એના ઉપરનો રાગ, અનંતાનુબંધી વાળો રાગ. સમ્યક દર્શન થયું તો કે છે, કઈ અન્ય તે મારું જરી પરમાણ, આ દેહ જ મારો નથી, દીકરો મારો ક્યાંથી લાવ્યા? અભિપ્રાયની અંદર કૃપાળુ દેવના શબ્દોમાં, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય એમ સમ્યક દ્રષ્ટિ જે છે બધાથી, આખી દુનિયાથી છૂટો પડી ગયો છે. એનો ચૈતન્ય ગોળો નિરાળો છે. ભલે પરિવારમાં દેખાય પણ આ દીકરો મારો નથી. નાસ્તી સર્વોપી સંબંધ, મારે કોઈ સંબંધ નથી એની સાથે. અભિપ્રાયમાં શ્રદ્ધામાં છૂટા પડે અને એના ઉપર રાગ છે, અનંતાનુબંધીનો રાગ નથી હોતો ચોથા વાળાને. પાંચમામાં આગળ વધ્યો તો સ્વરૂપની અંદર વિશેષ લીનતા થઈ, વિજ્ઞાન ઘન થતા જાય છે, અંદરમાં જામતા જાય છે. આત્મા ગમ્યું છે ને, હવે બહાર નથી ગમતું, અંદરમાં જામતા જાય છે. તો દીકરા પ્રત્યે જે રાગ હતો ને, રાગ હજુ વધારે ઓગળી ગયો. દીકરાનું આપણે લઈને ચાલીએ છે, શરીરનું પણ લઈને સાથે ચાલીએ તો કે છે, અનંતાનુબંધી ગયો, અપ્રત્યાખ્યાન ગયો, પ્રત્યાખ્યાન પણ ગયો. મુનિદશા આવીને તો દીકરો સંયોગ, ઘર મકાન કુટુંબ બધું સંયોગમાં પણ છૂટી ગયું. હા, વનખંડાદીમાં રહેવાનો ભાવ બની ગયો. હવે બસંત સાધુ બન કે વિચરુ વહે ઘડી કવા આવી. તો મુનિદશાની અંદર માત્ર હવે સંયોગમાં શરીર રહ્યું છે ત્યાં આગળ. સંયોગની અપેક્ષાએ પણ રાગ છૂટી ગયો, ખાલી સંજવલનનો રાગ છે. શરીર પ્રત્યે કયો રાગ છે? શરીર છે પણ સંજવલનનો રાગ છે ખાલી. બરાબર છે કે નહીં? મુનિદશાની અંદર દસમા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ લોભ કયો છે? બરાબર. અને જ્યાં તેરમું ગુણસ્થાન આવ્યું ને, તો તેરમું ગુણસ્થાન આવ્યું તો ત્યાં એ કહે છે, એ સૂક્ષ્મ લોભ પણ નીકળી ગયો ને, અધૂરું જે જ્ઞાન હતું અલ્પજ્ઞતા એ પણ નીકળી ગઈ, અને તેરમામાં વિતરાગ અને સર્વજ્ઞ થઈ ગયા. શરીર રહ્યું કે ના રહ્યું? સમજાય છે ને? શરીર રહ્યું, વિચાર કરો. અને આપણે જ મારા ખ્યાલથી કાલે ઇન્દ્રભૂતિ ગૌતમના જીવને યાદ કર્યા હતા, સાંજે યાદ કર્યા હતા. વિચાર કરો, વાહ. હા, ઇન્દ્રભૂતિ ગૌતમના જીવ એ જ પર્યાયની અંદર હમણાં તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા, દેહ મારો એ માનતા હતા, અને ભગવાનના સમોશરણમાં આવ્યા. પહેલામાંથી કયામાં આવ્યા? ચોથું લઈને ચાલે. એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી વાળા મોહ રાગ દ્વેષ ગયા. પછી અંદરમાં વિશેષ સ્વરૂપમાં જમાવટ થોડું લઈને ચાલીએ તો પાંચમું આવ્યું. પછી શું આવી? મુનિદશા આવી. અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, સકલ પરમાત્મા થઈ ગયા, દેહ રહ્યો પણ મોહ રાગ દ્વેષ નીકળી ગયા. અને પછી અલ્પકાળમાં દેહ પણ નીકળી ગયો અને નિકલ પરમાત્મા થઈ ગયા, કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થઈ ગયા. જે આપણે હમણાં આજે ચાલીને વાત, દ્રવ્ય આશ્રવના અંદરમાં હજુ જોડાયેલા છે કર્મો, પણ સિદ્ધ દશા પ્રાપ્ત થાય. સાંભળો જરા, સાંભળો. તેરમા ગુણસ્થાનમાં ભાવ આશ્રવ જે છે તો ટોટલી નીકળી ગયા, ચારિત્રના દોષવાળા પણ નીકળી ગયા, તેરમામાં કમ્પ્લીટ નીકળી ગયા. પણ હજુ અઘાતી કર્મ દ્રવ્ય આશ્રવ છે, આયુ નામ ગોત્ર કર્મ તેરમામાં છે કે નહીં? એ છે. પણ સિદ્ધ દશા પ્રાપ્ત થતા, જે આજની ગાથામાં વાત આવી ને કળશની અંદર, દ્રવ્યાશ્રવ જે છે એ સાથે સંયોગમાં છે પણ જુદા છે. પણ સિદ્ધ દશા પ્રાપ્ત થતા એ જેમ ભાવ આશ્રવ તો નીકળી ગયા પર્યાયમાંથી, એમ સંયોગમાંથી દ્રવ્ય આશ્રવ જે હતા ને, એ આઠ કર્મ જે એમાંથી ચાર કર્મ જે બચ્યા હતા કારમાણ શરીરમાં, એ પણ ટોટલી શું થઈ ગયા? નીકળી ગયા. ત્યાં આગળ જે આપણે ભક્તિમાં બોલીએ છીએ ને, અષ્ટ કર્મ નાશ કિયે ऐसे सिद्ध देव हैं, अष्ट गुण प्रगट जिनके हुए स्वयमेव हैं, मैं ऐसे सिद्ध देव की शरण आ गया. भजन में आवे से तो एक आ थयु, जो लखीजो ने, हवे राग द्वेष मोह ज आश्रव से एवो नियम कही दीधो. बराबर. हवे आपणे आवे छे 168 गाथा. એની ઉત્થાનિકા વાંચીએ છે. 168 ગાથાની ઉત્થાનિકા એટલે મને કહેજો, જે આપણે કાલે થોડું સમજ્યા હતા. આ ગાથામાં શું બતાવે છે? હવે રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. વાહ, જુઓ તો ખરા. હવે ખ્યાલ આવે ને, પહેલી જે બે ગાથા જોઈ એમાં આખું સાયકલ બતાવ્યું, બીજી એના પછીની ગાથા આવી એની અંદર સમ્યક દ્રષ્ટિ જીવને ભાવ આશ્રવનો અભાવ બતાવી દીધો, એના પછીની જે ગાથા બતાવી કે એમાં આશ્રવ કોને કહેવાય એની ચર્ચા કરી કે મોહ રાગ દ્વેષને આશ્રવ કહે. આ ગાથામાં 168 માં સમ્યક દ્રષ્ટિને ફરી યાદ કરીને એમ કહે છે, સાંભળજો, કે સમ્યક દ્રષ્ટિ જીવને ભાવ આશ્રવનો અભાવ તો છે, ભાવ આશ્રવનો અભાવ તો છે, પણ સાંભળો પંકજભાઈ, ભાવ આશ્રવનો મોહ રાગ દ્વેષનો સમ્યક દ્રષ્ટિને અભાવ તો છે, પણ કઈ ક્વોલિટી વાળો અભાવ છે આ ગાથામાં બતાવે છે. શું દ્રષ્ટાંત આપ્યું હતું કાલે ભણ્યા હતા ને, શું હા, ઝાડ ઉપરથી જે ફળ છે ને એ ઝાડ ઉપર ડાળીમાંથી ફળ છૂટવું પડી ગયું ને, એ ફળ છૂટવું પડ્યું ફરીથી એની સાથે જોડાય નહીં, એમ આ ગાથાની અંદર બતાવે છે. સમ્યક દ્રષ્ટિ જે ભાવ આશ્રયથી છૂટો પડ્યો ને, એ ભાવ આશ્રયથી છૂટો પડ્યો હવે ભવિષ્યમાં ફરીથી ક્યારે મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ એને થવા વાળા નથી. આ ગાથાની અંદર 168 ગાથામાં ક્વોલિટી બતાવી છે, એનો પુરુષાર્થ બતાવ્યો છે કે અમે હવે પડવા વાળા નથી, એ શૈલીનો પ્રયોગ કર્યો છે. ગાથા વાંચી લઈ જો. ફળ પકવ ખરતા વૃંત સહે સંબંધ ફરી પામે. આ દ્રષ્ટાંત આપ્યો આચાર્ય દેવે, દ્રષ્ટાંતો જુઓ, વાહ, સિદ્ધાંત. તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે. નહીં, ફરી એની સાથે કનેક્ટ થવા વાળા નથી. દ્રષ્ટાંતો ઘણા છે, એક સિમ્પલ દ્રષ્ટાંત આપીને થોડું કહું છું. એકદમ તમારા ગેસ ઉપર એકદમ પાણી એકદમ ગરમ લાઈ કર્યું ને, પીવા માટેનું ઉકળતું પાણી કર્યું, 24 કલાકની મર્યાદા માટે એકદમ ઉકળતું પાણી, અને ઢાંકણ ઢાંકેલું છે, બરાબર છે કે નહીં. હવે ગેસ તો બંધ કરી દીધો અને તમે કોઈ કારણસર કિચનમાં ગયા અને તમારે કંઈક આમ તપેલી આ બાજુથી આ બાજુ મૂકવાનો વિકલ્પ આવે, તમે એકદમ હાથમાં તપેલી પકડી અને પછી ગરમ છે. અચ્છા, મારું કે ફરી તમે તપેલી પકડશો કે નહીં પકડો, પકડશો કે નહીં પકડો, નહીં પકડીએ ને ખબર પડી, અરે દ્રષ્ટાંત, આ તો દુઃખનું કારણ છે, આ તો દુઃખનું કારણ છે, નહીં પકડીએ, સમજાય છે કે નહીં, છૂટો પડી ગયો ને, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવ છે ને, આ મોહ રાગ દ્વેષાદિ વિકારી ભાવો છે ને, હા, આત્માનો અનુભવ થયો તો અરે આ રાગ દ્વેષાદિ ભાવ તો દુઃખનું કારણ છે, જેમ પેલી દ્રષ્ટાંતમાં અરે આ તો ગરમ છે દુઃખનું કારણ, એમ રાગ દ્વેષ જે છે ને આકુળતા ઉપજાવનારા છે, દુઃખનું કારણ છે. એ જ્ઞાની ધર્માત્માને ખ્યાલ આવ્યો ને, તો જેમ પેલું ઝાડ ઉપરથી ફળ છૂટવું પડી ફરી જોડાય નહીં, એમ સમ્યક દ્રષ્ટિ જેમ જેમ ગરમ તપેલીને ફરી પકડે ને, એમ રાગ દ્વેષાદિ મોહાદિ વિકારી ભાવોને ફરીથી ગ્રહણ કરતા નથી, એમ કહે છે ભાઈયા. જુઓ શું કહે છે, સાંભળજો. એનો ભાવાર્થ છે ને, એનો ભાવાર્થ એના પછીનો જે શ્લોક છે, એના પછીનો શ્લોક 169 ગાથા, એની ઉપરની ત્રણ લાઈન વાંચું છું, આગળના ભાવાર્થ સાથે કનેક્ટ છે. સંસારનું કારણ મળી જાય એટલે કહેજો. 169ની ઉપર 3 લાઈન છે, બરાબર સાંભળજો, સાથે બોલજો જરા. શું લખી છે પેલું? સંસારનું કારણ. વાહ, જો સંસારનું કારણ મિથ્યાત્વ જ છે, અને મિથ્યાત્વ ગયું એટલે મોક્ષ થઈ ગયો. અલા, મિથ્યાત્વ એટલે મોક્ષ કે? હા, ચોથા ગુણસ્થાન વાળો મોક્ષ કે? હા, મોક્ષ. 198 કલસ વાંચજો આમાં, સહી મુક્ત એવ, ચોથા ગુણસ્થાન વાળે ગ્રીન સિગ્નલ આપી તમારો મોક્ષ. અલા, પણ પછી પેલું અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવલનનું એ આજે આવી વાત, આજે ને અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટેની વાત આવી, ત્યાં સુધી પહોંચીશું. અત્યારે હમણાં ટ્રેક ચાલે છે, એ ચાલે છે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાશ્રવ છે, શ્રદ્ધામાં જ્ઞાની નિરાશ્રવ થઈ ગયા છે. લાખ રૂપિયાનું દેવું હોય એમાંથી 99,999 ચૂકવાઈ ગયા, સમજજો. 1,00,000 રૂપિયાનું દેવું છે મારે, અને મેં 99,999 તમને ચૂકવી દીધા, બરાબર છે ને? હવે તમે કોમ્પ્યુટરમાં એન્ટ્રી પાડી, બરાબર, સમજો, એન્ટ્રી પાડી 99,999 ચૂકવે, અને પછી હું તમને એમ કહ્યું કે ભાઈ 1 રૂપિયો મારી પાસે છૂટો નથી, હું કાલે આપી દઈશ. અરે શૈલેષભાઈ, તમે શું મજાક કરો છો? હવે 1 રૂપિયો કોઈ વેલ્યુ છે? 1 રૂપિયો કઈ ગણતરીમાં લેવાય? સમજ મારે શું કહ્યું? તો 1 રૂપિયાની કોઈ ગણતરી મળે? 99,999 ચૂકવાઈ ગયા ને, હવે 1 રૂપિયાની કોઈ વેલ્યુ નથી, એમ આ મિથ્યાત્વ અને અનંતાનું બંધી ગયા ને, એટલે એનો સંસારમાં બધું ખતમ થઈ ગયો, સંસારનું દેવું ચૂકવાઈ ગયું. હવે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવલન છે ને, એની કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ નથી. એ 1 રૂપિયો બાકી રહે. હવે આ હમણાં તમે સંસારમાં તમે વાતો કરતા ને મોક્ષમાં ચાલુ જશે, તમને શું ખબર પડે? તમે વાતો કરો છો કે યુદ્ધમાં છે યુદ્ધમાં છે યુદ્ધમાં છે, અરે યુદ્ધમાં છે તમે વાતો કરો છો ને એકદમ પરિણામ પલટાઈ જાય. હાથીના ઉપર લડતા હતા ને વૈરાગ્ય થયું ગયું ને દીક્ષા ધારણ કરી લીધી, લડતા હતા હાથીના ઉપર બેસીને અને એકદમ પરિણામ પલટાઈ ગયા અને મોક્ષે પધારી ગયા. સમજાય છે કે નહીં? માટે આ ચારિત્રના દોષ વાળા આ ગયા પછી આની કોઈ કિંમત છે? એટલે મહેરબાની કરી આને યાદ કરીને બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં, આની યાદ કરીને રોદણા રોવાની જરૂર. આ ગયું ને એટલે કામ ક્લિયર થઈ ગયું. એક બીજી વાત પણ કે શાસ્ત્રમાં કર્ણાનયોગમાં બતાવે છે ને, આ રહ્યા રહ્યા કે આગળ ચર્ચા કરીશું ને, કેમ કે તમારા કોમ્પ્યુટરની અંદર તો તમે પેલા 1,00,000માંથી 99,999 એટલે પછી કોમ્પ્યુટરમાં શું આવશે? 1 રૂપિયો. કોમ્પ્યુટરમાં તો બતાવશે 1 રૂપિયો બાકી, પણ આપણે ફિઝિકલી આપણે જયારે મળ્યા, અરે મૂકી દે તો બધું કોમ્પ્યુટર મૂકી દે, બધું થઈ ગયું, તમે ચિંતા ના કરો. ખ્યાલ કોમ્પ્યુટર બતાવશે, સમજાય છે ને, પણ પ્રેક્ટિકલી જોવામાં એની કોઈ વેલ્યુ નહીં. એમ ખરેખર જોવામાં આવે તો આ બાકી જે છે ચારિત્રના દોષ વાળો રાગ છે એની કોઈ વેલ્યુ નથી, આ કોઈ કિંમત નથી, ટેન્શન નહીં કરો. એમ કે છે કર્ણાનયોગ બતાવે અમને ખબર છે, ગુરુદેવ કે બધી ખબર છે, અમને બધી ખબર છે, એની ચિંતાનું કારણ નથી ભાઈ. ખાલી કહ્યું ને, ઘરેથી નીકળી ગયા ને પારલા મંદિર સુધી આવી ગયા, પગથિયા ચડ્યા છે ને, પગથિયા ચડ્યા એટલે મંદિરમાં જ આવ્યા. પગથિયા ચડીએ છે એવું બોલાય? તમને કોઈ પૂછે કે ક્યાં ક્યાં છો કે બસ એમ કહે છે પગથિયા ઉપર છું, એવું બોલીશું આપણે? મંદિરમાં છીએ એમ જ બોલીશું ને, ક્યાં છો કે મંદિરમાં, એવું જ બોલીશું ને સમીલભાઈ? એવું કહેવાય કે પેલા પગથિયા ઉપર છે ને બીજા પગ, એવું કોઈ બોલે? મંદિરમાં છીએ, પેલું ડિસ્ટન્સ ગણતરીમાં લેવાતું નથી. એમ ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ને એટલે શાસ્ત્રમાં કહ્યું છે, અત્યારે બધું ખોલીને નથી બતા, 198 કલશ વાંચજો. ચોથા ગુણસ્થાનમાં આચાર્ય દેવે, અમરચંદ્ર આચાર્ય છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એ ચોથા વાળાની ફેવર કરે છે, એ સાચા છઠ્ઠા સાત એ ચોથા વાળાની ફેવર કરે છે. તમને ચોથું થઈ ગયું ને, ચોથું ભગવાન અમને છઠ્ઠું સાતમું, અરે ચોથું થઈ ગયું ને તમને, જાઓ અમે તમને મોક્ષનું સિગ્નલ આપી દઈએ છે. સહી મુક્ત એવ, એ મુક્ત જ છે, મોક્ષ થશે એમ નહીં અક્ષયભાઈ, મુક્ત જ છે, મુક્ત જ છે, તમે ચિંતા નહીં કરો. આ એ કહે છે અહીંયા ગાડી જુઓ, સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. અને પૂજ્ય ગુરુદેવનો ધમ ધોકાર જે ઉપદેશ આવ્યો ને, આ મિથ્યાત્વ પર પ્રહાર કરવા વાળો ઉપદેશ આવ્યો. સમજાય છે કે નહીં? હા હા, ખરી વસ્તુ તો એ છે, ગુરુદેવસિંહને આવી દેશના મળ્યા પછી સમ્યક દર્શન પ્રાપ્ત થાય એમાં કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ, ન થાય એમાં આશ્ચર્યની વાત છે. વાત સમજાય છે કે નહીં? હા, ન થાય ને એ આશ્ચર્યની વાત છે, થાય એમાં શું આશ્ચર્યની વાત છે? આવી બિલકુલ હાથમાં હથેળીમાં ગયા એક ભગવાન આત્મા બતાવે ને, વર્ષોના વર્ષો સુધી બતાવ્યું ને, થાય એમાં શું આશ્ચર્ય? કાલે સાંજે વાત કરે, પેલા વોચમેનને ખાલી એક વખત કહેવા ખાતર કહ્યું તો એક આંટો મારી આવ્યો, અને વર્ષોના વર્ષો સુધી ગુરુદેવશ્રીએ કહ્યું અને તું અંદરમાં તારી પર્યાયમાં આંટો મારે, તારી પર્યાય દ્રવ્યમાં આંટો મારે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અંદરમાં તારી પર્યાય દ્રવ્ય તરફ ઢળતી નથી ને, દુઃખની આશ્ચર્યની વાત તો ત્યાં થાય છે. એમ છે, ખરી વાત તો એ છે ભાઈ. હા હા, જો સંસારનું કારણ મિથ્યાત્વ જ છે, તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતા, જો લખ્યું છે ને, મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતા શું લખ્યું છે? સર્વ શબ્દ મૂકી દીધો, જો અહીંયા સર્વ ભાવાશ્રવનો અભાવ થયો. લો, સર્વ ભાવાશ્રવનો અભાવ થઈ ગયો, કશું બાકી નથી રહ્યું. એમ અહીંયા કહ્યું છે. હવે આવી 169 ગાથા સાંભળજો. હવે જ્ઞાનીને શું લખ્યું છે? દ્રવ્ય આશ્રવનો અભાવ છે એમ બતાવે છે. અત્યાર સુધી શેની વાત કરી? ભાવ આશ્રવનો અભાવ બતાવી દીધો, ક્લિયર કરી દીધું, એ ફાઇલ ક્લિયર કરી દીધી. હવે બતાવે છે ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવનો પણ જ્ઞાનીને અભાવ છે, જે આજની ગાથામાં વાત ચાલી, બરાબર છે કે નહીં? અને પછી 116 નંબરના કળશને આગળ કર્યો, પણ મોટા રૂપે આ ચાલ્યું. આ જો હવે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે, શું કહેજો? છે જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને. શું કહે છે? ગાથામાં ખ્યાલ આવે છે? જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, એટલે પૂર્વે અજ્ઞાન દશામાં पहला तो अज्ञान आ तो सम्यक दृष्टि थाय पहला तो अज्ञानी हतो के नतो ए जीव तो पूर्वे अज्ञान दशा में ये सम्यक दृष्टि जीवे ए जे आ मिथ्या तो अनंतानुबंधी जे कया ने अविरति कषाय ने योग जे पहला ना बांधेला से सत्ता में शू से पड़ेला से आज ये सत्ता में पड़ेला से कर्म बांध्या से जड़ कर्म बराबर से ने जड़ कर्म द्रव्य कर्म जेने कहवाय बराबर ए प्रत्ये वर्तता ते ज्ञानी ने छे शु शब्द लखे से पृथ्वी पिंड समान आ शब्द तमारे आश्रव अधिकार नी मुख्य मुख्य वस्तुओ जैसे गुरुदेशना प्रवचन में आवे गणे पृथ्वी पिंड समान अने एना माटे टीका मा अमृतचंद्र आचार्य देव शब्द वापर्यो छे माटीना ढेफा जेवा केवा माटीना ढेफा जेवा जो टीका मा आवो जरा भावार्थ टीका के बाद में भावार्थ खोलना भैया संकेत जी भावार्थ ने अपने वाची एटले थोड़ुं सरल थई जाय पछी समय रहेशे तो जोईशुं भावार्थ जो आवी गयो भावार्थ स्क्रीन पर जो ज्ञानी ने हवे जो ज्ञानी ने द्रव्यासर थी जुदो बतावो छे ज्ञानी ने जे पूर्वे अज्ञान दशामां बंधायेला मिथ्यात्व आदि द्रव्य आश्रव भूत प्रत्ययो द्रव्य आश्रव भाव आश्रय द्रव्य आश्रय भूत प्रत्ययो प्रत्यय एटले आश्रव द्रव्य आश्रव भूत प्रत्यय जे प्रत्यय एटले बंधनु कारण पण कहेवाय छे ते तो शुं लख्युं छे जोरथी बोलो माटीना ढेफानी माफक पुद्गलमय छे આવું શા માટે લખ્યું માટીના ઢેફાની માફક પુદગલમય છે આજે ગુરુદેવ છે પાંચ છ વખત બોલ્યા માટીનું ઢેફું છે ને માટીના ઢેફા એ ગુરુદેવ બોલ્યા જડ છે માટી છે અચેતન છે અજીવ છે પુદગલ છે રૂપી છે બધા શબ્દોનો પ્રયોગ કર્યો જો તમને ખ્યાલ હોય તો હવે જો સાંભળો શું કેવું છે આ દ્રવ્ય આશ્રવ એટલે શું થોડું તમારે સમજજો કે આજે બહારનું શરીર દેખાય છે ને એ આહાર વર્ગણાથી બનેલું છે શેનાથી બનેલું છે આહાર વર્ગણા આમાં નિમિત્તે આ બહારનું નો કર્મ શરીર દેખાય જેમ આહાર વર્ગણા નિમિત્તે આ વારંવાર જે દ્રવ્ય આશ્રવ શબ્દ આવે છે ને એ આઠ કર્મ દ્રવ્ય કર્મ આઠ કર્મનું બનેલું અંદરમાં એક શરીર છે જે જીવના જે પ્રદેશો છે ને એ જ પ્રદેશોમાં એના પ્રદેશો જુદા પણ એક ક્ષેત્ર અવગાહ સંબંધ તો જીવના પ્રદેશોમાં જે બાજુમાં મતલબ કે એક ક્ષેત્ર આવ્યા ચોંટેલા પણ ભાષામાં કહેવાય તો એ કહે છે આઠ કર્મોનું બનેલું શરીર આ જે બહારમાં નથી આઠ અંગ કહેવાય ને અષ્ટાંગ નમસ્કાર વગેરે આઠ અંગે આ બહારનું શરીર એવું અંદરમાં આઠ કર્મોનું બનેલું શરીર એને કારમાણ શરીર કહેવાય શું કહેવાય કારમાણ શરીર એ કારમાણ શરીર બને ને કારમાણ વર્ગણાથી બને શેનાથી બને શેનાથી બને કારમાણ વર્ગણાથી કારમાણ શરીર બને અને આ જે છે ને આ ઔદારિક શરીર છે આહાર વર્ગણાથી બને શેનાથી બને આહાર વર્ગ અને આખો લોકાકાશ છે એમાં બધી વર્ગણાઓ ભરેલી છે આ બધી વર્ગણાઓ તો અંદરમાં આઠ કર્મોનું શરીર છે ને એ કારમાણ શરીર છે જેમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય આયુ નામ ગોત્ર વેદની આઠ કર્મો દ્રવ્ય કર્મ આઠ કર્મોનું બનેલું શરીર કારમાણ શરીર હવે જરા સાંભળજો આજના ગુરુદેશના પ્રવચનનો થોડો ભાગ કહીએ છીએ કે બહારથી લઈને ચાલે છે આ દીકરો દીકરી મકાન એ આત્માથી જુદા ખરા કે નહીં જુદા જ ને જુદા ને જુદા ઓકે બરાબર અચ્છા આ નજીક આ બહારમાં શરીર દેખાય છે ને શરીર એ શરીર બહારમાં દેખાય છે આત્માથી જુદું ખરું કે નહીં હા આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં આવે આ કઈ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં ના આવે આ જુદું આવે એવી રીતે આ અંદરમાં આઠ કર્મોનું બનેલું જે કારમાણ શરીર છે ને જેવી રીતે આ શરીર આત્માથી જુદું અત્યંત અભાવ છે એવી રીતે કારમાણ શરીરનો પણ આત્માથી બિલકુલ અત્યંત અભાવ છે આત્માના દ્રવ્યમાં પણ નહીં ગુણમાં પણ નહીં ને પર્યાયમાં પણ નહીં બરાબર સાંભળજો શાંતિ દેવા પેલા મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ ક્યાં થાય છે મને જવાબ આપો મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ આશ્રવે ક્યાં થાય છે એક સમયની પર્યાયમાં એક સમયની પર્યાયમાં આજના પ્રવચનમાં જે છેલ્લી વાતો મહત્વની તેને ટચ કરી રહ્યા છે સમ્યક દ્રષ્ટિએ પુરુષાર્થ કર્યો ને તો ભાવ આશ્રવ તો પર્યાયમાં હતો સહિત હતો ને રહિત થયો શું કહ્યું મેં પર્યાયમાં મોહ રાગ દ્વેષ હતા હતા ને અને દ્રવ્યનો આશ્રય લીધો, અંદરમાં અબંધ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કર્યો તો પર્યાયમાં મોહ રાગ દ્વેષ સહિત હતો, તો સહિત હતો તો એનાથી શું થયો? રહિત થયો, સહિત હતો ને રહિત થયો. જયારે આઠ કર્મ વાળું જે કારમાણ શરીર છે ને એ તો રહિત જ છે, રહિત હતો ને રહિત થયો એ શબ્દ વાપરે. શું કહ્યું? આ શરીર આત્માથી કેવું છે? આ બહાર વાળું રહિત જ છે ને, જુદું જ છે ને. જેવી રીતે આ શરીર જુદું છે એવી રીતે દ્રવ્ય આશ્રવ પણ અજ્ઞાનીને પણ સમજાય છે કે નહીં? અજ્ઞાનીને પણ એમ, કેમ કે તત્વ જ એના માટે સ્પષ્ટ શબ્દ વાપરે. જળ છે, માટી છે, આ માટીના ઢેફા શું કામ લખ્યું? શું સમજાવવા માટે? માટીના ઢેફા સમજાવું શું છે? માટીના જે ઢેફા હોય પ્યોર જળ છે, એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય. આ પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય ને મિત્ર, એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ના હોય. એને ભલે જળ કહેવાય એક શૈલીથી, પણ એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ના હોય રાગાદી વિકારી ભાવમાં, ભાવ આશ્રવમાં. જયારે દ્રવ્ય આશ્રવ છે ને, દ્રવ્ય આશ્રવ એ તો પ્યોર પૌદગલિક છે, જળની રચના છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા છે, અચેતન છે, માટી છે, મૂર્તિક છે, રૂપી છે, અજીવ છે, પૂદગલ છે. કેટલા શબ્દો વાપર્યા હતા? હા, એ તો જુદા છે, એને શું જુદા કરવાના? અને એટલા માટે પછી ગુરુદેવશ્રી એમાંથી થોડી ફાઇલ ખોલી કે હવે લોકો કહે છે કર્મ હેરાન કરાવે છે, કર્મ હેરાન કરે છે, કર્મ હેરાન. આવી હતી ને વાત, કર્મ ક્યાંથી હેરાન કરાવે? કર્મ તને કેવી રીતે હેરાન કરે? એ તો આખું તત્વ જ, એ તો તત્વ જુદું, અજીવ છે, એ અંદરમાં તને અડતું જ નથી ને, તો પછી તને ક્યાંથી હેરાન કરે? સમજાય છે કે નહીં? એ તો પૃથ્વી પિંડ સમાન છે, માટીના ઢેફા જેવા છે. એટલે સમ્યક દ્રષ્ટિ જે છે ને, ભાવ આશ્રવથી તો જુદો થયો, સ્વભાવનો આશ્રય કર્યો, અંદરમાં આત્મામાં લીન થયો, તો ભાવ આશ્રવથી તો પુરુષાર્થથી જુદો થયો અને દ્રવ્ય આશ્રવથી તો જુદો છે જ. માટે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને એને અમે નિરાશ્રવ કહીએ. દ્રવ્ય આશ્રવ પણ નથી અને ભાવ આશ્રવ પણ નથી, માટે નિરાશ્રવ છે એ કહે છે. અહીંયા ગાડી ન્યાય આપ્યો, બંને પ્રકારના આશ્રવ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવતા નથી. એક મિનિટમાં પૂરું કરીએ છીએ, જુઓ આપણે સાંભળજો. જ્ઞાનીને ભાવાર્થ, જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધાયેલા મિથ્યાત્વ આદિ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીના ઢેફાની માફક પુદગલમય છે, તેથી તેઓ સ્વભાવથી જ, જેને સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ જીવથી કેવા છે? જુદા છે. તેમનો બંધ અથવા સંબંધ કોની સાથે છે? પુદગલ મય પસવું લખી જાય, કારમાણ શરીર સાથે છે. અરે એક બાજુ અહીંયા અમે કહીએ છીએ આ રાગાદી વિકારી ભાવ પર્યાયમાં થાય છે ને, એનો પણ ભગવાન આત્મા સાથે સંબંધ નથી. શું કહ્યું? આ પર્યાયમાં રાગ દ્વેષના વિકારી ભાવ એનો ભગવાન આત્મા સાથે સંબંધ નથી, તો પછી આ તો આખે ઘણી દૂરની વાસ્તુ થઈ ગઈ ને. આ કારમાણ શરીર એનો આત્મા સાથે સંબંધ ક્યાંથી હોય? કારમણ શરીર સાથે એનો સંબંધ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ તો પછી લખ્યું છે સ્વભાવથી જ છે, બાય ડિફોલ્ટ એ તો જુદું જ છે, પ્રશ્ન જ નથી. માટે કર્મ મને આમ કરાવે, કર્મ મને આમ કરાવે, વસ્તુ જ નથી હોતી, ખોટી વાત છે. હા હા, જુઓ વળી, અરે એકલી ટીકીને પૂરું કે આ અજ્ઞાની તો દ્રવ્ય કર્મ નહીં, આ મિથ્યા દ્રષ્ટિ તો નો કર્મ સાથે લડવા માટે બેઠો છે. નો કર્મ બહારના હજુ દૂરવાળા સાથે લડવા બેઠો છે. આ સમજાય છે કે નહીં? હા હા, ખબર નહીં, આ મોબાઈલ જ ખરા ટાઈમે બેટરી જતી રહે, મોબાઈલના કારણે મારો આલા, પણ મોબાઈલ બેટરી ખલાતી, મોબાઈલના કારણે આ ઘડિયાળ ખરા ટાઈમે બંધ થઈ ગઈ એટલે હું ટ્રેન ચૂકી ગયો. આમ મને એમ કે બરાબર છે, બરાબર છે. હા, હવે એ નો કર્મ સાથે ઝઘડ્યું છે. હજુ તો અહીંયા કે છે તારું અંદરમાં જે પેલા દ્રવ્ય કર્મ છે એ પણ જુદા છે, આ તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ ને. આ દીકરાના કારણે આમ થઈ ગયું, એ છેલ્લી ઘડીએ મને આમ કર્યું, આમ કર્યું, આમ થયું, તેમ થયું, એના કારણે મારે આવું બધું તકલીફ થઈ ગઈ, આ થયું, તે ગયું, અને આ ટ્વેલ્થની એક્ઝામ આપવાની, બધા ગિફ્ટ બધા મળવા માટે, એમાં મારો ટાઈમ બગડે, મારું પેપર સારું ના ગયું. હવે બધા નો કર્મને બચકા ભરવાના બંધ કરતું, નિમિત્તોને બચકા ભરવાના. સમજાય છે કે નહીં? હા હા, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાર, તારી ભૂલ છે ને, તું જોડાય છે ત્યાં ગાડી. આપણા મુનિરાજ પર કેવા કેવા ઉપસર્ગ થયા હશે, નથી થયા ઉપસર્ગ? તો ઉપસર્ગ થયા તો આમને ઉપસર્ગ કર્યો, આમને ઉપસર્ગ કર્યો, લડવા માટે બેઠા ના? હા એમને તો મોહ રાગ દ્વેષ વિકારી ભાવો સાથે યુદ્ધ માંડ્યું છે અને એને જીતવા માટે પોતાના સ્વભાવમાં વિજ્ઞાન ગન થતા ગયા ને. આ બાજુ વેરી જીવ છે, શરીરમાં આગ લગાડે છે, શરીરમાં આગ લગાડે છે. અને મુનિ ભગવંતો ધ્રુધામ ધેહ કી ધુની લગાઈ, અંદરમાં જ્ઞાન કી ધધકતી, અંદરમાં શુક્લ ધ્યાનની અગ્નિ પ્રગટાવે છે. બહારમાં દુર્યોધનના ભાણે જે ઉપસર્ગ કર્યો અગ્નિ પ્રગટાવી, ગજકુમાર મુનિરાજ એમના સસરાએ અગ્નિ પ્રગટાવી. અને મુનિરાજે શું કર્યું? મુનિરાજ કહે છે તમે બહારમાં અગ્નિ પ્રગટાવી ને મેં અંદરમાં શુક્લ ધ્યાનની અગ્નિ પ્રગટાવી છે. તમે શરીરને બાળવાનું કામ કરો છો ને, હું મારા રાગ દ્વેષાદી વિકારી ભાવોને બાળવાનું કામ કરું છું અને કેવલ જ્ઞાન લઈને મોક્ષે પ્રાપ્ત થાય. આનું નામ છે આર્ટ ઓફ લિવિંગ. સમજાય છે કે આ જૈન શાસનમાં છે. બાકી આર્ટ ઓફ લિવિંગ શીખવાડવા વાળા હોય ને, ક્યાંક આવું પણ હશે એ શીખવાડવા વાળા ઘરમાં તો ઝઘડીને આવે હોય પાછા, પણ એને પેલો ક્લાસ લેવાનો ટાઈમ હોય ને એટલે આવે તો ખરો ને ત્યાં આગળ ક્લાસ લે. જો તમારે ઘરમાં આમ થાય તો સાસુ આમ કહેતો આમ કહેવાનું, વહુ આમ કહેતો, તમારા પપ્પા આમ કહેતો, ઓફિસમાં તમારા બોસ આમ કહેતો તમારે આમ કરવાનું, એ પોતે તો ઘરમાં લડીને આવે હોય પાછો. શું આર્ટ ઓફ લિવિંગ શીખવાડવાનો છે? ખ્યાલ આવે છે કે નહીં? એ પ્રમાણે કરીશું ચર્ચા. બાકી
સહજાનંદીશુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત ચોવીસો જિનેન્દ્ર ભગવાનનો જય. સિમંદરાદિ અજિત વીર્ય પર્યંત વીસ વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય. ધ્રુવના ધામની ભક્તિ ધૂણી દખાવનાર બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય. દ્વાદશાંગના પ્રતિક સમાન સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો જય. હાલતા ચાલતા સિદ્ધ સમાન કુંદકુંદ આચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાનનો જય. આપણા પરમ ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો જય. પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. અષ્ટાનિકા મહાપર્વનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢૂ. બોલો જિનવાણી માતનો જય.